પ્રભુ હવે આપ આજ્ઞા કરો અને કઈક એવો આશરો આપો, અવલંબન આપો કે જે આધાર વડે હું આપે આપી રીતે સેવા છે એને સુખરૂપ પાર પાડી શકું. અને એને કહ્યું, કરમ શીસ ધરી સાદર સોઈ અબ કૃપાલ જસ આયસ. આપની જેવી આજ્ઞા હશે એ આજ્ઞાને હું માથે ચડાવીને એનો સ્વીકાર કરી લઈશ. તો ભરતજીએ પોતાના તરફથી આટલી બધી સંપૂર્ણ છૂટ આપી દીધી ભગવાનને કે આપ જે કરશો તે એને હું માથે ચડાવી લાવીશ એમ કહીને. સો અવલંબ દેવ મોહી, પણ મને એક આધાર આપો. સ્વાભાવિક છે, માણસના જીવનની અંદર પણ કોઈ પણ આધાર ન હોય ને તે માણસ પાંગળો બની છે, વ્યાકુળ થશે, પોતાની જાતને પણ સંભાળી નહીં શકે. હું શું કરું? જીવનની અંદર પણ કોઈ કામનો એક આધાર લઈ લેવો પડે, મારે આ કરવાનું છે, મારું આ લક્ષ્ય છે, મારું એચિવમેન્ટ છે, અને એ ત્યાં પહોંચવા માટે એ સતત પ્રયત્નશીલ રહેશે અને એને સફળ કરવા માટે આશાવાદી બન્યો રહેશે. એ આધાર એને જીવવામાં કામ લાગશે કે જેનાથી એને કઈક અવલંબન આશરો મળી રહે. આજનું આધાર કાર્ડ શું છે? કે તમને એનો આધાર મળી રહે, ગમે ત્યાં જાઓ તો એના આધારે આ મારો પરિચય છે, આ સરકારી દફતરમાં હું છું. આમ ભરતજીએ પણ એવું આધાર કાર્ડ માંગી લીધું કે હું મારી જાતને ખૂબ સારી રીતે સફળ કરીશ. સો અવલંબ દેવ મોહી, મોહી દેવ, જેના વડે હું સુખરૂપ આનંદથી મારી જોઈતી સુવિધાઓના સ્વરૂપે હું 14 વર્ષ પૂરા કરી શકું, એટલું જેથી વધારે પણ નથી જોઈતું. પછી તો આપ છો જ સંભાળનારા, એટલે હજુ ભગવાને કઈ જ નિર્ણય આપ્યો નથી, છતાંય ભરતજી પોતે એનો સંપૂર્ણ સ્વીકાર કરી લઈ અને કહી દીધું, અવધિ પાર પાવ. મારે પાર કેવી રીતે ઉતરવું? સમસ્યા છે અને એની અંદર પણ હજુ કોઈ પણ એવી પૂરેપૂરો એવો નિર્ણય લેવાયો નથી, પણ જે નિર્ણય હોય એ નિર્ણય દરમિયાન મારે 14 વર્ષ કેવી રીતે પૂરા કરવા. ભરતજીને તો ખબર, અને છતાંય કહી દીધું, દેવ દેવ અભિષેક હિત. હે દેવ, આપના રાજ્યાભિષેકને માટે અમે જે કઈ સામગ્રી લાવ્યા છીએ, અંતે હું મારું મન માન્યું નથી કર્યું. કુલગુરુ વશિષ્ઠજી મહારાજે મને જે પ્રમાણે માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે હું અહીંયા બધાને સાથે લઈને આવ્યો છું, અને એની સાથે રાજ્યાભિષેક કરવા માટેની જે સામગ્રી જોઈએ એ બધી સામગ્રી પણ અહીંયા જ લઈને આવ્યો છું. કારણ કે મારી ઈચ્છા એવી હતી કે અયોધ્યાનું રાજ્ય ભગવાનને વનમાં જ આપવું, તિલક ત્યાં કરી અને ધામધૂમથી અયોધ્યામાં પધરાવવા, પાછા લાવવા, જેને સમયું કહેવામાં આવે. તો ભરતજીના મનમાં તો આ લાકોડ હતા કે હું ભગવાનને વાતે ગાતે રાજ્યાભિષેક કરીને અયોધ્યામાં પ્રવેશ કરું. એ મનના જે કોડ હતા એ તો હજુ એને પોતા ભરતજીએ પોતાના મનમાં ને મનમાં રાખ્યા છે. હવે હે દેવ, દેવ અભિષેક હિત, આપના અભિષેક માટે ગુરુ મહારાજની આજ્ઞા લઈને અને એમણે જે પ્રમાણે આજ્ઞા આપી એ બધું લઈને હું આવ્યો છું, આ બધું લઈને આવ્યો છું. અને રાજ્યાભિષેક કરવાનો હોય ને ત્યારે બધા તીર્થોના જળ જોઈએ, એ બધા જ તીર્થોના જળ પણ લાવી મૂક્યા છે. અને બધા તીર્થના જળ ના મળે તો એકલું સમુદ્ર તીર્થ હોય, સમુદ્ર જળ હોય તો બધા તીર્થો આવી ગયા. એટલે હું ગુરુ મહારાજના અનુશાસન આજ્ઞા નીતિથી આપના અભિષેક માટે કહો. ભરતજીને કેટલો ઉમંગ છે, લગ્ન માટેની બધી જ તૈયારીઓ કરી હોય અને છેલ્લે કઈક હવે નથી કરવાના. પેપરમાં વાંચીએ છે ને, વર છેક માંડવેથી પાછો આવ્યો, બધી તૈયારીઓ હોય, ભરતજીએ બધી તૈયારીઓ કરેલી રાજ્યાભિષેકની અને એમને પાછા આવ્યા છે. ભગવાનને હમ બનતે બનાય સીધાએ, અમે વનમાંથી સીધા જ વનમાં આગળ જઈશું. ભરતજીએ પણ એમ કહ્યું હતું, પ્રભુ આપ આજ્ઞા આપો ને હું અહીંયા વનમાંથી સીધો જ આગળ વનમાં 14 વર્ષ શું કાયમને માટે ચાલ્યો છું. ભગવાન એનો સ્વીકાર નથી. અને હવે આ જે લઈને આવ્યા છીએ એને શું કરવું, એનો ઉપયોગ, એને ઉપયોગ કેવી રીતે કરવું? આપ સુંદરકાંડમાં ભગવાને 3 દિવસ સુધી તપસ્યા કરી સમુદ્રને મનાવવા માટે, પણ સમુદ્રએ કઈ સહેજે આજ્ઞા આપી એટલે ભગવાને બાણ ચઢાવ્યું અને ત્યાં સમુદ્ર શરણે આવ્યો, કહ્યું મારું આવી બન 112 કૃષાનું આખા સમુદ્રને શોષી નાખો પ્રભુ. પણ જયારે સમુદ્ર શરણે આવ્યા પછીથી જે બાણ ચઢાવ્યું છે એનું શું, બાણ પાછું તો ઉતરી શકે નહીં. અહીંયા આગાડી ભરતજી પણ એ રીતે છે કે આ બધા જે અભિષેક દ્રવ્યો લાવ્યો છું એનું શું, સમસ્યા ભગવાનની પણ સમસ્યા પેલી બાજુ બાણની, એમ અહીંયા આગાડી પણ બધી તૈયારીઓ સાથે સંપૂર્ણ તૈયારી, હવે એનું કરવાનું શું? મારે રાજ્યાભિષેકનો સંકલ્પ છે અને આ બધાને કઈ એમને તો ફેંકી તો ના દેવાય. ભગવાને બાણ પણ સમુદ્રે પ્રાર્થના કરી, પ્રભુ આ ઉત્તર તટવાસીઓ છે ને એ મને હેરાન બહુ કરે છે, એટલે ભગવાને એને રોકવા માટે એ બાણનો ઉપયોગ ત્યાં કર્યો. ત્યાં સમુદ્રે વાત કરી અને અહીંયા આગળ ભગવાને એમ કહ્યું, ભરતજીએ માગ્યું કે આનું કરવું શું, કે છે એમ કરો, ચિત્રકૂટના અધિષ્ઠાતા અત્રિ ઋષિ છે એમને પૂછો અને અત્રિ ઋષિ જે આજ્ઞા આપે તે પ્રમાણે આ બધા જ જલભાજન, આ જે તીર્થોના જળ છે એ બધા જળનો ઉપયોગ એમની આજ્ઞા પ્રમાણે કરો. એ જાણકાર હોય એને જ કહેવાય ક્યાંનો હવે ઉપાય શું. ઘર અગાડી પીપળો ઉગ્યો હોય તો બ્રાહ્મણને પૂછીએ કે મહારાજ કે અમે શું કરીએ, મારે એને કેવી રીતે કરવું, એનો જે કઈ રસ્તો હોય એવી દ્વિધાને બતાવે. એમ અહીંયા આગળ અત્રિ ઋષિ છે એમને મળો અને જે આજ્ઞા આપે એ પ્રમાણે આ તીર્થ જળ નો ઉપયોગ કરજો. હજુ નથી રામ બોલ્યા કે નથી ભરતજી બોલ્યા, અયોધ્યા પાછા આવવું કે વનમાં જવું કે વન, આ કોઈ નિર્ણય હજુ લેવાયો નથી. પણ તે છતાં ભરતજી સમજી ગયા છે કે મારે ભગવાન જે ધર્મનું પાલન કરે છે એ ધર્મનું પાલન મારે કરવાનું છે. ભગવાન જે વંશ પરંપરાનું જે વચન છે એ ધર્મનું વચન પાળવા માટે મને આજ્ઞા કરવાના છે, અને બંને વચન પાળવાના છે. કઈ કઈ જે વચન માગ્યા એ બે છે અને પાળવાના એ બે જણને છે, રામને અને ભરત. હવે જેમ બાણ પાછું વાળી શકાય નહીં એમ વચન પણ પાછું વાળી શકાય નહીં, અપાઈ ચૂકેલા છે. એટલે ભલે કઈ કઈ જે ભરત બધા સમાજ મનાવવા માટે આવ્યા છે ખરા, પણ એ વચન પાળવું એ કુલધર્મ છે, અને કુલધર્મ સહિત એ પરંપરા અને રાજધર્મ ધર્મની મર્યાદાઓ બધાને સાથે રાખીને. એટલે ભગવાને કહી દીધું વચન પાળવાનું છે, એટલે સંકેતમાં સમજી જ જવાનું કે મારે શું કરવાનું છે. એટલે ભરતજી તૈયાર થઈ ગયા કે જેવી આપની આજ્ઞા આપો છો, જવાનો નિશ્ચય મનમાં કરી લીધો, પણ આ તીર્થ જળને શું કરવું એ પ્રશ્ન મૂક્યો. આમ કઈ પણ બોલ્યા વગર નહીં, તરતો બોલે તો આજકો અનુભવાય હે, મને ભગવાને અયોધ્યા પાછા જવાનું કહ્યું અને પોતે વનમાં જશે, 14 વર્ષની અવધિનું શું એ પ્રશ્ન પણ મૂકી દીધો. જે કઈ સમસ્યાઓ હતી એક તરફ તો સમાધાન થઈ ગયું, પણ હવે આનું શું? આ બે પ્રશ્નો ભગવાનની અગાડી મૂક્યા. ભગવાને ભરતજીની આગળ સમસ્યા મૂકી કે કુલની પરંપરાનું શું, વચનનું શું, ધર્મનું શું. અને આ બાજુએ ભરતજીએ પણ એ પ્રમાણેની પોતાની જે શરતો શરત છું, પણ જે કઈ અડચણો હતી એ અડચણો મૂકી દીધી કે હવે ભગવાન આ બધાનું સમાધાન કેવી રીતે કરવું. એના માટે વગર કઈ પણ આજ્ઞા વગર બોલ્યા ચાલ્યા વગર ભગવાને પણ પોતાને સ્વીકાર કરી લીધો છે, મારે વચન પાળવાનું છે. અને ભરતજીએ પણ એ પ્રમાણે તૈયારી કરી દીધી. સો અવલંબ દેવ દેવ અબદેવ, એ આધાર આપો. એ આધાર સિવાય મારાથી રહેવાશે નહીં. સ્વાભાવિક છે દરેક વ્યક્તિના જીવનની અંદર કોઈ ને કોઈ એવો આધાર હોય જેના વડે એ ટકી શકતો, જીવી શકતો. તો પ્રભુ હું આપના વગર કેવી રીતે રહી શકું? આપ જે કઈ આધાર આપશો, આશ્રય આપશો, એ આશ્રય એ આધાર લઈને હું 14 વર્ષ વિતાવી શકું, 14 વર્ષ આપના એ વચનની પણ સેવા કરીશ. જો આપ મારા દશરથજી પિતાજીની આજ્ઞા એના વચનનું પાલન કરવા માટે 14 વર્ષ માટે પિતાના વચનનો આધાર લઈને વનવાસ કરવાનો છે, 14 વર્ષનું વચન પૂરું થશે એટલે આધાર પૂરો થયો, હવે શું કરવાનું? હવે અયોધ્યા પાછા આવવાનું. પિતાના વચનનું પાલન એ આધાર મળી ગયો છે. તો પ્રભુ મને હવે આપ એવો કોઈ આધાર આપો, આપને તો મળી ગયો છે. માં કહી કહી અને મારા દશરથજીએ આ વચનનો આધાર એને લઈને, નહીં તો વનમાં ક્યાં જવાનું હતું? પણ વનની અંદર તપસ્યા કરવા માટે પણ માતા પિતાના વચનનો આશીર્વાદ લઈને ગયા છે. અને એટલે આટલા બધા સંઘર્ષની વચ્ચે પણ ભગવાને વચનને નિભાવવા માટે 14 વર્ષ માટે વનમાં નિવાસ કર્યો. તો હવે અયોધ્યામાં જઈને મારે પણ સંઘર્ષ તો કરવાના જ છે, રાજ શાસન ચલાવવાનું છે 14 વર્ષ સુધી. એક ઘર ચલાવી જુઓ છે આ મોઘવારીમાં, ઘરના બધાને સાથે રાખીને, મનભેદ, જારભેદ, કડવાશ, મોઘવારી, માગણીઓ, આ બધા સંઘર્ષની વચ્ચે બહાર ઉતરવાનું હોય તો કઈક ધંધો, એક નોકરી, આધાર તો રાખવો જ પડશે. એમ ભગવાન પણ ભરતજી પાસે માંગી રહ્યા છે, પ્રભુ હવે આવો કોઈક આધાર આપો જેના વડે 14 વર્ષ મારું ગુજરાન ચાલે.